समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત આત્મખ્યાતિનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 39, 40, 41, 42 અને 43 એ 5 ગાથાઓ સાથે આપણે લીધી છે. એમાં આ અજીવ જીવ બેની વાત લીધી છે, કેમ કે જીવ અજીવ અધિકાર છે ને, બીજો અધિકાર પૂર્વરંગ પછી પહેલો, અને આમ આપણા સ્વાધ્યાય પ્રમાણે આ બીજો અધિકાર. તો જીવ અને અજીવની વાત છે. તો જે અજ્ઞાની છે તે જીવને કયા પ્રકારે માને છે એના 8 પ્રકાર આમાં જણાવવામાં આવ્યા. 8 પ્રકારે અજ્ઞાની જીવ એ જીવને અજીવ કઈ રીતે માને છે. એમાં પહેલું અધ્યવસાનને, એટલે વિભાવ ભાવે પરિણમન જીવ કરે એને જીવ માને છે. કર્મને જીવ કહે છે. અધ્યવસાનની અંદર તીવ્ર અને મંદ અનુભાગ છે એને એ જીવ કહે છે. નો કર્મ એટલે શરીરને પણ એ જીવ કહે છે. તો કેટલાક કર્મના ઉદયને જીવ કહે છે. તો કોઈ વળી કર્મના અનુભાગને, એટલે તીવ્ર મંદ પણારૂપ ગુણોથી ભેદ છે એને કહે છે. તો કોઈ જીવ અને કર્મ બંને મળેલા છે એને જીવ કહે છે. તો કોઈ કર્મના સંયોગથી જ જીવ માને છે. એમ 8 પ્રકારે જુદી જુદી માન્યતા દર્શાવવામાં આવી. અને એમાં એમ કહેવામાં આવ્યું કે આ પ્રમાણે 8 પ્રકાર તો કયા, અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ, એટલે મિથ્યાદ્રષ્ટિઓ, અજ્ઞાનીઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે, પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ, પરમાર્થના જાણનારાઓ એટલે મુનિઓ, જ્ઞાનીઓ, મહાપુરુષો, એ બધા કંઈ એને સાચું માનતા નથી. એ જે ભલે કહેતા હોય, એમને મતની અંદર પણ આવું કહેવામાં આવતું હોય, જુદી જુદી રીતે કહેવામાં આવતું હોય, એવા અનેક મત છે, અને એ મતમાં એવું કહે છે, તો કંઈ એ મતને કોઈ સાચો માનતું નથી, એને સત્યાર્થ કહેવામાં આવતું નથી. એ 8 પ્રકાર છે, તો 8માંથી એક પણ પ્રકારને સાચો કહેવામાં નથી આવતો. અને એ કોણ? પરમાર્થના જાણનારાઓનું એવું કહેવું છે. પરમાર્થના જાણનારાઓ કોણ છે? કેવળ ભગવાનથી શરૂ કરી અને મુનિ સુધી, બધા સમ્યક દ્રષ્ટિ સુધી એમ કહીએ તો ચાલે, બધા પરમાર્થના જાણનારા છે. એ કોઈ એને સાચું કહેતા નથી, સત્યાર્થવાદી કહેતા નથી. હવે ભાવાર્થ, આટલે સુધી આપણે ટીકા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે ભાવાર્થ ત્યાં આગળ સ્વાધ્યાય લઈએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જીવ અજીવ બંને અનાદિથી એક ક્ષેત્ર વગાહ સંયોગ રૂપ મળી રહ્યા છે. એટલે કે એક જ ક્ષેત્રમાં, કોનું એક ક્ષેત્ર? આકાશનું એક ક્ષેત્ર કે જ્યાં જીવ પણ છે અને અજીવ પણ છે. આકાશના એક જ ક્ષેત્રની અંદર બધા દ્રવ્યો સાથે રહી શકે, જીવ પણ હોય, અજીવ પણ હોય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પણ હોય, કાળાણું પણ હોય. એટલે બધા જ દ્રવ્યો એક જ ક્ષેત્રમાં હોય, એક જ ક્ષેત્રમાં રહેવાથી કંઈ એકબીજામાં ભળી જાય છે એમ નથી. એક ક્ષેત્રમાં રહ્યા હોય પૂતગળને જીવ એટલે કંઈ એ એકરૂપ થઈ જાય એવું નથી. પોતે પોતાનું અસ્તિત્વ છોડી અને એ બીજાના અસ્તિત્વ રૂપે થઈ જાય, બીજા રૂપે થઈ જાય, પોતાના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવ રૂપે થઈ જાય, એવું કંઈ નથી. જીવ ચેતન છે કે એની સાથે એ જ ક્ષેત્રમાં રહેલા પુદ્ગળ જે જળ છે તો એવા જળ રૂપે થઈ જાય એવું તો કંઈ છે નહીં. એક ક્ષેત્રમાં રહેવાથી એમ કંઈ થતું નથી. આપણે પણ એ તો જાણીએ છીએ કે આપણે અહીંયા વ્યવહારમાં પણ એક સાથે રહેતા હોઈએ તો તેથી કંઈ બધા એકબીજા રૂપ થઈ જતા નથી, પોતાની માન્યતાઓ છોડી દેતા નથી, બદલી નાખતા નથી. આપણે ભણતા હોઈએ ત્યારે હોસ્ટેલમાં એક રૂમમાં સાથે બે કે ત્રણ સ્ટુડન્ટ સાથે રહેતા હોય તો કંઈ એ બધા એકબીજાની બધી માન્યતાઓને સ્વીકારી લેતા નથી, એ પ્રમાણે થઈ જતા નથી. પોતે પોતાનું જે રીતે સંસ્કાર સહિતનું જેવું વલણ છે એ વલણને ચૂકતા નથી, જેવા સંસ્કાર લઈને પોતે આવ્યો છે એ પ્રમાણે રહે છે. એવું તો બને જ છે વ્યવહારમાં પણ, એટલે કંઈ કોઈ બદલાઈ જતું નથી. તો પછી અહીંયા આ જે દ્રવ્ય, જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એક જ ક્ષેત્રમાં રહ્યા હોય તો એ બંને એકબીજા રૂપે થઈ જાય એવી મિથ્યા માન્યતા શા માટે વર્તે છે? બહુ પહેલાથી આપણને સમજાય એવું છે કે આપણે એક હોસ્ટેલમાં રહેતા હોઈએ અને આપણી સાથે એ જ રૂમની અંદર આપણો પાર્ટનર બીજો ખ્રિસ્તી હોય કે બીજો કોઈ હોરાજી હોય કે કોઈ પણ પારસી હોય તો એ આપણે સાથે રહેવાનું થાય. બે ત્રણ વર્ષ સુધી સાથે રહેવાનું થયું હોય હોસ્ટેલમાં તો ભણતા હોય ત્યારે અમારે તો એવું ઘણું થયું છે કે રહેતા હોઈએ સાથે ને સાથે. તેથી કરીને એની કંઈ ધાર્મિક માન્યતાઓ વગેરેને આપણે સ્વીકારી લઈએ કે એની ખાણીપીણીની કે એની રીતભાતો જે છે એ બધીને કંઈ આપણે સ્વીકારી લઈએ ને આપણે આપણું છોડી દઈએ બધું, એવું તો કંઈ બનતું નથી. કોઈ રીતે કંઈ ક્યાંય કોઈ કોઈનું કશું સ્વીકારતું નથી, સાથે રહેવાથી કંઈ થતું નથી. તો એટલું સ્પષ્ટ આપણે એ સ્વીકારીએ છીએ કે હા બરાબર છે, એમાં કોઈ કોઈના રૂપ થઈ જાય એમ નથી બનતું. તો પછી અહીંયા આ પૂદગળ એવું શરીર અને આત્મા એ બંને એક સાથે રહ્યા હોય એમાં એ આત્મા એ શરીર રૂપે થઈ જાય અને શરીરના કામો કરવા લાગે, આ વાત કેમ લોકો માનવા માંડ્યા છે? ઊંધી વાત એવું કેવી રીતે બને? આત્માને પૂદગળ સાથે રહે તો રહે સાથે, જેમ પેલા હોસ્ટેલમાં બે જણા સાથે રહે છે તો આ પણ સાથે રહે છે તો રહે છે. આપણે ટ્રેનમાં એક જ કમ્પાર્ટમેન્ટની અંદર બે જણા સાથે ટ્રાવેલિંગ કરતા હોઈએ તો કંઈ એમાં એકબીજા રૂપે કંઈ થઈ નથી જતા, મળી નથી જતા, એકબીજાની વાત બધું સ્વીકારી નથી લેતા કશું. તો પછી અહીંયા કંઈ આ જીવ, હા અજીવ એવું જળ એવું શરીર એની સાથે રહ્યો એટલે કંઈ અજીવ રૂપે થઈ જાય કે પેલું અજીવ એવું પૂદગળ જે છે એ કંઈ જીવ રૂપે થઈ જાય? એવું કેવી રીતે બને? એ માન્યતામાં કેમ એને બેસતું નથી? મોટા મોટા હોશિયાર લોકો, પ્રોફેસરો, જજ બધા, મોટા મોટા વકીલો બધા એ ધર્મની બાબત આવે ત્યાં તો એ સમજવાનો પ્રયત્ન જ નથી કરતા કે આ જળ શરીર જે છે એ અને ચેતન આત્મા એ બે એકરૂપ કેવી રીતે થઈ જાય, એકબીજામાં મળી કેવી રીતે જાય, એકબીજાના ગુણધર્મોને સ્વીકારી કેવી રીતે લે? એવું તો બને જ નહીં. પૂદગળ જે છે તે જળ છે કે રૂપી છે તો રૂપી રહેવાનું છે અને આ ભગવાન આત્મા જે ચેતન છે અરૂપી છે તો એ અરૂપી જ રહે, એમાં કંઈ એકબીજા રૂપ થાય એવું કેવી રીતે બને? એવું બને જ નહીં. આટલી સહેલાઈથી સમજાય એવી વાત છે પણ ખબર નથી કેમ લોકોને આ વાત બેસતી નથી, વિચાર જ નથી કરતા ને. સામાન્ય રીતે વિચાર કરે, તર્કથી વિચાર કરે તો પણ એમ થાય કે ના ના આવું બની ન શકે. અહીંયા વાત લીધી છે અહીંયા કે જીવ અજીવ બંને અનાદિથી અનાદિથી એક ક્ષેત્ર વગા સંયોગ રૂપ મળી રહ્યા છે અને અનાદિથી જ જીવની પૂદગળના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. અનાદિથી જ આમ ચાલ્યું આવે છે, જીવની પૂદગળના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પૂદગળની સાથે રહેવું છે અને પૂદગળ તરફ દ્રષ્ટિ કરે છે એમાં એને કંઈક રસ પડે છે, રૂચિ થાય છે અને એ પરના લક્ષ્ય એ વિભાવભાવ વિકાર સહિતની એની અવસ્થા થાય છે. એટલે પર્યાયોમાં એ જે કંઈ થાય છે એના મૂળ સ્વરૂપમાં કંઈ થતું નથી, અવસ્થાઓ એવી થઈ રહી છે, જાત જાતની અવસ્થાઓ આપણે જોઈ રહ્યા છીએ. પણ તે છતાં એ અવસ્થા તો કેટલી રહે છે, કેટલો વખત ટકીને રહે છે, એ તો બધું ક્ષણિક છે. એટલે એ અવસ્થાઓ તરફ લક્ષ્ય નહીં આપતા મૂળ દ્રવ્ય તરફ, ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરવામાં આવે ને જોવામાં આવે તો ખ્યાલમાં આવશે કે એમાં તો કોઈ ફેરફાર થતો નથી. એટલે પરમાર્થ દ્રષ્ટિએ જોતા જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી. પોતાના ચૈતન્યત્વ આદિ ઘણા ભાવ, બધા જેવા એના ગુણો છે એ પ્રમાણે બધા એના ભાવ છે, એના શાંતિના ભાવને એ છોડતું નથી, એ પોતાના સુખના ભાવને પણ એ છોડતું નથી, પોતાની નિર્મળતાના ભાવને એ છોડતો નથી, પોતાની સ્વચ્છતાના ભાવને એ છોડતો નથી, પોતાની પ્રભુતાના ભાવને એ છોડતો નથી, પોતાના બળને વીર્યને એવા ભાવને એ છોડતો નથી કે જે વીર્ય એના સ્વરૂપની રચના કરવામાં રોપાયું છે. કોઈ ભાવને એ છોડતો નથી, ભગવાન આત્મા કોઈ ભાવને છોડતો નથી, એ ક્યારેય બદલાતો નથી, એને કોઈ બદલી શકે નહીં અને એને બદલાવાનું કોઈ કારણ નથી. એ ભાઈ પોતે પૂર્ણ છે, એટલે પૂર્ણ છે એમાં શું પછી ફેરફાર થાય? જે છે અનાદિનું પૂર્ણ છે તે પૂર્ણ જ રહે છે, બદલાય ક્યાંથી? સાથે બીજી વસ્તુ હોય એટલે કંઈ એ બદલાઈ ગયું એમ કેવી રીતે માની લેવામાં આવે? એમ તો સોનું પણ ખાણમાંથી નીકળે છે, તો સાથે શું છે? માટી છે ને એમાં, તો માટી છે તે છતાં કે સોનું બદલાઈ નથી જતું. હજારો વર્ષ સુધી એ ખાણમાં રહેવા છતાં એ સોનું માટી સાથે રહેવા છતાં કે માટીરૂપ થઈ નથી જતું. આ બધું આપણે સ્વીકારીએ છીએ, પણ ભગવાન આત્માની વાત આવે ત્યારે ગોથું ખાઈ જઈએ છીએ. એમ કેમ બને છે? આ શરીર ને, શરીર ન હોય તો બધું કંઈ છે જ નહીં ને, શરીરના કામ આત્મા કરે ને, આત્માના કામ શરીર કરે ને, આ બધું ક્યાંથી ભાઈ, ક્યાંથી તું લાવ્યો? આ સીધું એક ને એક બે જેવું સ્પષ્ટ સમજાય એવી વાતને છોડીને વ્યવહારમાં તો ભાઈ તું બહુ ડાયો છે, એ બધી તને સમજણ પડે છે. તને સોનાનું ઉદાહરણ આપીએ તો તું કહે છે કે હા, સોનું ને માટી કંઈ ભેગા હોય ખાણમાં તો શું થઈ ગયું, એથી કંઈ એ બદલાઈ નહીં જાય, માટી રૂપે થતું નથી સોનું, ત્યાં તો તું બરાબર સમજી જાય છે. તો પછી આ જીવને આ પૂતગળ સાથે અનાદિથી રહેવાનું થયું છે અને જાત જાતના પૂતગળોના સંયોગો એના બદલાયા છે, એથી કંઈ એ કંઈ એની ચેતના ગુમાવી બેસે છે? એવું તો છે જ નહીં. એ પોતે ચૈતન્યત્વ આદિ પોતાના જે ભાવ છે એ એના પોતાના ગુણને કારણે છે, આખો સ્વભાવ છે એ એના ગુણને કારણે છે. દરેક દ્રવ્યનો કોઈક સ્વભાવ છે, ચેતન સ્વભાવની વાત નથી, એનો ભાવ, એટલે જે રીતે પરિણમન જે થાય એના ગુણો પ્રમાણે થાય એ એનો ભાવ છે. સોનાનો ભાવ કેવો છે? પીળાશ છે, ચિકાશ છે, એની ઘનતા છે, એ ભાવો બધા એના છે. તો જીવ છે, ચેતન છે, તેના ચેતન ભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવ છે, સુખ સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એટલે એ ક્યારેય જડ થતું જ નથી. એટલે શરીર અત્યારે છે એટલે શરીર જીવે છે અને શરીરમાં ચેતન છે ને, એવી ઊંધી માન્યતાઓ સ્વીકારવી નહીં. આ શરીરની સાથે આત્મા છે એટલે શરીર ચેતન બનતું છે, અને આત્મા જતો રહે એટલે અચેતન થઈ જાય છે. આવું લોકો જે માને છે ને, એને માટે આ વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. એવી માન્યતાઓ ખોટી છે. એ શરીર તો જડ છે, જ્યારે આત્મા એની સાથે રહ્યો છે ત્યારે જડ છે, અને આત્મા એની સાથે નહીં હોય ત્યારે એ તો જડ જ છે, જળના ભાવે જ પરિણમી રહ્યું છે. પણ એ વાત નથી બેસતી ને, કે હાથ હલે છે ને, પગ હલે છે ને, આ જીભ હલે છે ને, આ ખાય છે ને, બોલે છે ને, હાર્ટ ચાલે છે ને, બધું એ બધું જળનું જ છે કામ ભાઈ. એ જળના કામો જ્યાં સુધી થવાના છે ત્યાં સુધી થશે, એના કારણે થાય છે. કઈ આત્માના કારણે થાય છે એવું તો છે જ નહીં. આત્માને કારણે થતા હોત તો પછી અમુક જ ઊંચાઈને, અમુક જ રંગ ને, અમુક જ દેખાવ ને, આ બધું કેમ થાય? અને બાળકમાંથી એ વૃદ્ધ કેમ થાય? યુવાનમાંથી આગળ વધતો 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 મૃત્યુ સુધી જે શરીરની અંદર ફેરફારો થાય છે એ બધાને સુકરાય સહન કરીને બેસી રહ્યો છે. જો એનું ચાલતું હોય, જીવનું આત્માનું કંઈ ચાલતું હોય શરીર ઉપર, તો એ થવા જ ન દે ને. એટલે જળની ક્રિયાઓ ત્યારે પણ ચાલુ જ છે, પહેલેથી, જ્યારથી એ જળ શરીર છે અને એના એમાં જે પૂતગળો છે, એ પૂતગળ પરમાણુઓમાં જવું આવવું થયા જ કરે છે ને, એ પરમાણુઓ બદલાયા કરે છે. એવું જ એ શરીર જે છે એનું સ્વરૂપ છે. શરીર એક સરખું ક્યારેય છે જ નહીં. પહેલા દિવસથી શરૂ કરી જન્મીને બહાર આવે છે જીવ, એ શરીર સાથે જીવ રહ્યો છે, એમાં જે શરીર જે છે એ જન્મ થાય છે ત્યારથી તો મૃત્યુ થાય ત્યાં સુધી એ હંમેશા બદલાતું જતું, અને મૃત્યુ થયું એટલે આત્મા એનાથી છૂટો પડે તો ત્યાર પછી પણ એમાં ફેરફારો થાય છે, નથી થતા એવું છે જ નહીં. પછી પણ ઘણા ફેરફારો થાય છે, જે ફેરફારોને આધારે તો કહી શકાય છે કે ભાઈ આ ક્યારે એની કેટલી ઉંમર થઈ હશે ને કેટલા ક્યારે એનું ડેથ થયું હશે ને આ બધું કહી શકીએ છીએ ને. ઘણા ફેરફારો થાય છે મૃત્યુ પછી, કે શરીરમાં ફેરફાર નથી થતા એવું તો છે જ નહીં, ફેરફાર તો થાય જ છે. પણ એવા ફેરફાર થવાનો કાળ હોય ત્યારે એવા ફેરફાર થાય, એમાં આટલા બધા વિસ્મય પામવા જેવું શું છે? એ જડ છે તો જડ જ છે, આ વાતને બેસાડવાની જરૂર છે. અને જ્યારે એ શરીર એને જડ લાગવા માંડશે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા ચેતન છે, એ વાતની દ્રઢતા જેમ 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 થતી જશે તેમ 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 એને વિકલ્પો ઓછા થતા જશે. કારણ કે બધું આખું જે કંઈ જગતમાં ચાલી રહ્યું છે એ બધું શરીરના કારણે તો છે, બધા સંબંધો શરીરના કારણે છે. અત્યારે આપણા સંબંધો બધા શરીરને કારણે, શરીર છે તો શરીરને એક નામ છે ને પછી એની સાથે એના સ્વજનો છે ને એ નામ સાથે પછી એની જોબ છે ને એનું ઘર છે ને નામ સાથે બધું કેટલું બધું સંકળાયેલું છે. હવે જ્યાં શરીર જ એનાથી જુદું છે, શરીર એનું જ નથી, તો પછી એ ભગવાન આત્માને ક્યાં એક પણ વસ્તુ પછી સ્પર્શે છે? કોઈ એ જોબ પણ ભગવાન આત્માની નથી ને સ્વજનો પણ એ ભગવાન આત્માના નથી, કંઈ એનું નથી, એનાથી તદ્દન જુદો જ છે. અને એમ કરતા એના બધા વિકલ્પો સમી જાય છે સહેલાઈથી. એટલે શરીરથી પોતે જુદો છે એ વાતનો એને નિર્ણય કરવો પડશે. હવે એક બીજી વાત પણ છે કે બે દ્રવ્ય જુદા છે, પૂતગળ દ્રવ્ય છે અને પેલું ચેતન દ્રવ્ય છે. પૂતગળની પર્યાય જે છે તે પૂતગળ રૂપે જ હોય, જળની પર્યાય જળ રૂપે થાય, ચેતન રૂપે થાય નહીં. અને ચેતન ભગવાન આત્માની પર્યાય જળ રૂપે થાય નહીં. એટલે ખરેખર જોવા જઈએ તો એ બંને તદ્દન ભિન્ન છે. અને એને જુદા પડવાનું તો ખરેખર રાગથી જુદા પડવાનું છે, શરીરથી તો એ જુદો છે જ, કેમ કે એ તો પર્યાય એની જુદી થાય છે, એની પર્યાયને કરનારો પણ નથી, એને લીધે થઈ અને જીવમાં કંઈ થતું પણ નથી. પણ ખરેખર જીવને શરીર પોતાનું છે, શરીર રૂપે પોતે છે એવો જે રાગ વર્તે છે ને, એવા રાગથી એને ભેદ જ્ઞાન કરીને જુદા પડવાનું છે. સાચું ભેદ જ્ઞાન જે કરવાનું છે એ તો એને રાગથી જુદા પડવાનું છે કે આ આત્મા રાગથી જુદો. સુગાનીજીએ જે કર્યું એ પોતે શું કર્યું કે આખી રાત બેસી અને એ રાગથી હું જુદો, બસ એના ઉપર મનોમંથન ચિંતન જે ચાલ્યું આખી રાત, અને સમ્યક દર્શન લઈને સવારે ઉઠ્યા. એટલે રાગથી જુદા પડવાનું છે. શરીરની પર્યાય જે છે એ કંઈ જીવને કારણે નથી, એટલે જીવની કોઈ પર્યાયમાં શરીર આવતું નથી. હા, જીવની પર્યાયમાં વિભાવ ભાવ તરીકે રાગ આવે છે, વિભાવ ભાવ તરીકે રાગ આવે છે, પણ સ્વભાવ તરીકે એ નથી. એટલે એનાથી એના મૂળ સ્વરૂપમાં નથી, એટલે એ ક્ષણિક વસ્તુ છે. પણ એનાથી એને જુદા પડવાનું છે, એનાથી જુદા પડવાનું છે. એટલે એ વખતે પર્યાય થઈને એ વખતે રાગ થયો એ પર્યાય તો ચાલી ગઈ, પછી જુદા પડવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? જ્યારે રાગ થયો ત્યારે રાગ થયો, પછી એ પર્યાય તો પૂરી થઈ ગઈ, પછી ક્યાં જુદા પડવાનું રહ્યું? એ તો વિલીન થઈ ગઈ પર્યાય, એ તો જતી રહી, નષ્ટ થઈ. તો ત્યાં ભેદ જ્ઞાન કઈ રીતે કરવાનું રહ્યું? તો ભેદ જ્ઞાન એ પ્રકારે કરવાનું છે કે એવી રાગની પર્યાય એને ઉત્પન્ન જ ન થાય, પોતાને એવો રાગ ઉત્પન્ન જ ન થાય, એમ એને જુદા પડવાનું છે. મંથન કરતા કરતા, મનોમંથન કરતા કરતા હું શુદ્ધ સ્વભાવે છું, અને એનું જોડ જે છે એ અંદરમાંથી આવે, પોતે શુદ્ધ સ્વભાવી છે. એટલે જ્યારે એ ધ્યાનમાં એ પુરુષાર્થ કરે છે તેમાં એને જોર અંદરમાંથી આવે, આત્માને લક્ષ્ય જોર આવે છે. એમ નથી કે પરથી હું જુદો છું એમ નહીં, પણ પોતે શુદ્ધ સ્વભાવી ચૈતન્ય મૂર્તિ છે એમ અંદરથી જે જોર આવે છે, એટલે પેલું બધું એ છૂટું હતું એ છૂટું પડી જાય છે. ગોળો તો છૂટો જ પડ્યો છે, નાળિયેરની અંદર સુકાઈ એવું એ નાળિયેર, પછી અંદર ગોળો તો છૂટો પડેલો જ છે, એટલે એ તો છૂટો જ છે ભગવાન આત્મા તો. આ તો બધી અનુભવની વાત છે પ્રભુ, આનો જ પુરુષાર્થ કરવાનો છે અને એ અનુભવવાનું છે. ભાવાર્થમાં પંડિતજીએ બહુ સરસ રીતે વાત મૂકી દીધી છે કે જે કરવાનું છે એ આ જ કરવાનું છે. એટલે પરમાર્થ દ્રષ્ટિએ જોતા જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી, અને પૂતગળ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને, જળ ભાવે જળ પરિણમે ચેતન ભાવે, જળ અને ચેતન ને ભિન્ન છે, આ બે તો પદ લખ્યા છે. કોને વિચાર કરવો છે આ બધું? પ્રભુ આ બધું આપણે માટે લખાયું છે, એમ જ લેવાનું કે આ મારે માટે જ લખી ગયા છે, જ્ઞાની પુરુષો મારે માટે જ લખી ગયા છે, એમ લઈએ તો જ એમાં ઊંડા ઉતરાશે. અહીંયા કહે છે, પરંતુ જે પરમાર્થથી જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. સંયોગજનિત ભાવ, જે સંયોગને કારણે એવા સંયોગ થયા અને એવા પછી એને એના એનું લક્ષ થતા જે ભાવ આવ્યા, જે વિકલ્પો, એ બધાને પોતે જીવ માને છે. કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પૂતગળથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે, તેમજ સર્વજ્ઞની પરંપરાના આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરીને એવું કહે છે. જેને સર્વજ્ઞની શ્રદ્ધા છે, જેમને સર્વજ્ઞના આગમની શ્રદ્ધા છે એ તો એવું કહેતા નથી. જેમને સર્વજ્ઞની શ્રદ્ધા છે એ તો એવું કહે જ નહીં. આત્માના સ્વરૂપને કે કર્મ દ્વારા જણાવે કે જળ દ્વારા જણાવે એવું તો એને તો હોય નહીં. અધ્યવસાય દ્વારા જણાવે એવું હોય જ નહીં. સર્વજ્ઞની જેને શ્રદ્ધા છે એને તો સર્વજ્ઞની વાતમાં વિશ્વાસ હોય, અને સર્વજ્ઞની પરંપરામાં જે ગણધર ભગવાન થયા, આચાર્ય ભગવાન થયા, એમણે જે આગમોની રચના કરી, જે શાસ્ત્રોની રચના કરી, એની પૂરેપૂરી એને શ્રદ્ધા હોય અને એ મતમાં એ દ્રઢપણે માનતો હોય, એટલે એને તો ક્યારેય એવું લાગે જ નહીં કે જળ છે એ ભાવે જીવ રહ્યો છે, જળની સાથે છે, જળને ચેતન બે ભેગા થઈને જીવ છે, એવું કોઈ માન્યતા હોય નહીં. આપણે આઠ પ્રકાર લીધા ને, એમાંનો એક પણ પ્રકાર એને હોય નહીં. એ વાત અહીંયા કરે છે કે તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરીને કહે છે. સર્વજ્ઞને જે માનતા નથી એ લોકો આવી બધી વાતો કરે છે. જાત જાતની વાતો કરવાવાળા કોણ છે? જેને સર્વજ્ઞને જાણ્યા નથી, ઓળખ્યા નથી, એમનો વિશ્વાસ કર્યો નથી, એની શ્રદ્ધા નથી વર્તતી. હવે તમે મને કહો કે કેટલા જૈનોને સર્વજ્ઞની શ્રદ્ધા છે? અમને પૂછીએ કોઈને કે ભાઈ તમને સર્વજ્ઞની શ્રદ્ધા છે, તો કે તીર્થંકર ભગવાનની, તો હા, બધા હા પાડશે. સોમાંથી સોએ સો જણા એમ કહેશે કે હા હા, મહાવીર સ્વામી ભગવાનને અમે માનીએ છીએ. શું માને છે? મહાવીર સ્વામી ભગવાનની કઈ વાતને તું માને છે એમ કહે ને. મહાવીર સ્વામી ભગવાનને તું માનતો હોય તો તું મહાવીર સ્વામી ભગવાનની કઈ વાતને માને છે? એ સર્વજ્ઞ છે, અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવી છે એમની, એમાંની તે કેટલી વાત વાંચી વિચારી સમજો અને એના ઉપર તે વધારે મંથન ચિંતન કર્યું, કેટલી વાત ઉપર તે કર્યું, કેટલા શાસ્ત્રો તે વાંચ્યા અને અભ્યાસ કર્યો, અને તે એ પણ એ શ્રદ્ધા સહિત કે ના, એમ સર્વજ્ઞની વાત જે છે તો સાચી જ હોય, ભૂલ હોય તો મારી ભૂલ હોય, પણ સર્વજ્ઞની તો ભૂલ હોય જ નહીં, એમ શ્રદ્ધાપૂર્વક તે કેટલા શાસ્ત્રો વાંચ્યા અને કેટલું મનન મંથન ચિંતન કર્યું. જો તું સર્વજ્ઞને માને છે, મહાવીર સ્વામી ભગવાનને માને છે, તો તે કેટલું વાંચ્યું કે ને, કઈ માન્યતાને તે સ્વીકારી છે? એક પણ માન્યતાને સ્વીકારી નથી. એટલે તો મૂંડ થયો આવો ને આવો અહીંયા હજી ચાર ગતિમાં રખડે છે. ચાર ગતિમાં રખડતો એ દેખાય છે ને આપણને, ચાર ગતિમાં રખડે છે તો શા માટે રખડે છે? કે સર્વજ્ઞની વાતને એને માની જ નથી. એને એ પણ અન્ય મતી જેવો જ છે. વાણિયાને ઘેરે જન્મ્યો એટલે કંઈ જૈન થઈ જાય એવું કંઈ નથી. એટલે જેમના મતમાં સર્વજ્ઞ નથી એ તો બિચારા ગમે તેવી કલ્પના કરે છે, પણ અહીંયા તો જે જૈનમાં જન્મ્યો છે ને એ પણ આવું જ માની રહ્યો છે, જાત જાતનું માની રહ્યો છે. કર્મ બધું કરે, કર્મ બધું કરે. એક ભાઈએ 100 સ્લાઇડ બનાવી નાખી કર્મ વિશેની બધી, ખૂબ બનાવીને પછી રિવ્યૂ માટે મને મોકલી. આ લગભગ 1.5-2 વર્ષ પહેલાની વાત છે, એટલે મને ડાયરેક્ટ તો નહોતી મોકલી, કોઈકને કહ્યું. એટલે એ આપણા ભાઈ હતા સ્વાધ્યાયમાં, એટલે એમને કહ્યું કે આમાં તો તમે રમેશભાઈને મોકલો, એ વધારે સાચું કહી શકશે, તમને માર્ગદર્શન આપશે. મને મોકલી. મેં કહ્યું કે આમાં મૂળ વાત તો તમે ભૂલી ગયા છો. આખી વસ્તુ જેવી હતી કે વરરાજા વિનાની જાન જેવી વાત હતી. આખી જાત જાતની વાતો લખી હતી. જેમ પેલા અન્ય મતી જે છે એ એમ માને ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલે નહીં, ભગવાન જ બધું કરે, ભગવાન જ બધું કરે. એવું આ ભાઈએ કર્મ જ બધું કરે, કર્મ જ બધું કરે. મેં સામાન્ય લખ્યું કે આમાં બીજું કંઈ નહીં, પણ કર્મ કંઈ કરતા નથી, અને એ બધામાં ખરેખર તો જીવ જે છે એ જ સર્વોપરી છે, કર્મ સર્વોપરી નથી. અને એ વિશે થોડીક વધારે વારે વાત કરવી છે તો આપણે 10-15 મિનિટ માટે ચર્ચા કરીએ, અને પછી ઓનલાઈન અમે કંઈક સ્કાઈપમાં કે એમાંથી ચર્ચા કરીને એમને તો જ્ઞાન આ વાત તમારી બરાબર છે, તો તમે કે મને આમાં ઉમેરી આપો સ્લાઇડ. મેં કહ્યું મેં તમને આ વાત કહી, હવે એમાં તમે તમારી જાતે ઉમેરી દો સર બીજી સ્લાઇડ. પણ આવું એવો વિચારે નથી આવતો કે કર્મ કંઈ કરતા નથી, કર્મ બિચારા જે છે તે આ જીવના ભાવના નિમિત્તે એ બંધાયા છે, આ જીવના ભાવના નિમિત્તે એ બંધાયા છે. એ કંઈ જીવનું કંઈ બગાડતા નથી ને કંઈ કરતા નથી, કરાવતા નથી. જીવ કંઈ રખડી રહ્યો છે તો કર્મના કારણે રખડી રહ્યો છે કે પોતાની ભૂલના કારણે રખડી રહ્યો છે? પોતાના પ્રમાદ અને ભૂલ અજ્ઞાનતાને કારણે રખડી રહ્યો છે, મિથ્યાત્વને કારણે રખડી રહ્યો છે, કર્મને કારણે નથી રખડી રહ્યો. પણ એ જ માન્યતાઓ બધી ચાલે છે, જાત જાતની માન્યતાઓ ચાલે છે. એટલે અહીંયા તો આ આઠે પ્રકારની માન્યતાઓની જનરલ વાત આપણે તો આમાં લીધી કે આ આઠ પ્રકારની કોઈ પણ માન્યતાને લઈએ તો એક પણ માન્યતા એ સર્વજ્ઞાના મતની નથી, એ અન્ય મત વાળા જે માને છે એ બધા એની માન્યતાઓ છે. અહીંયા એ વાત લીધી છે કે એ જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓની પોતાની બુદ્ધિથી અનેક કલ્પના એમણે કરી છે એ પ્રમાણેની છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, ન્યાયિક, વૈશેષિક, ચારવાક આદિ મતના આશે લઈ આઠ પ્રકાર તો પ્રગટ કયા. આ બધા દર્શન ચાલે છે ને આપણે ત્યાં, વેદાંત ને મીમાંસક ને ન્યાયિક ને બધા, એ બધા બૌદ્ધ ને એ બધાની એક 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 પ્રકારે જુદા જુદા પ્રકારે આત્મા વિશેની કલ્પનાઓ છે. એ કંઈની સાચી નથી, આત્મા વિશે એક પણ વસ્તુ એમની સાચી નથી. બધું એકાંતે માને છે. કેટલીક વાત જો કોઈક જગ્યાએ ક્યાંક સાચું છે તો એને એકાંતે પાછું કર્યું છે, એટલે એકાંતે તો કોઈ વસ્તુ હોઈ શકે નહીં, એની બીજી બાજુ પણ હોય તો ખરું ને. એટલે એમાં અનેકાંત નથી, એટલે એ બધી માન્યતાઓ જાત જાતની છે બધી. અને આત્મા વિશે ખોટી ઘણી માન્યતાઓ પ્રવર્તે છે, બધી ખોટી છે. અને એવી તો અનેક પ્રકારે માન્યતાઓ લોકોની વર્તે છે આત્મા વિશેની, પણ એ બધાની ક્યાં સુધી વાત કરીએ એમ કે છે અહીંયા. તો અન્ય અને આઠ પ્રકાર તો અહીંયા કયા, અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે ક્યાં સુધી કહેવા. કેટલીક વાત કરીએ ભાઈ, હવે આત્મા વિશે લોકો જાત જાતનું જાણે છે. જો એક જ વાત છે સિદ્ધાંત પ્રમાણે જોઈએ ને તો સાચાનો એક મત હોય, સાચા હોય ને એનો એક જ મત હોય, અને ખોટાના કેટલા હોય? ખોટાના અનેક હોય. ખોટાના પ્રકાર કેટલા? સાચું એક જ રીતે બોલી શકાય, અને ખોટું કેટલી રીતે બોલી શકાય? અનેક પ્રકારે ખોટું બોલી શકાય. એટલે ખોટાના મત અનેક હોય, સાચાના મત એક જ હોય. એટલે એવા તો પછી કેટલા પ્રકાર લેવા એમ કે છે. તો આ ભાવાર્થ થયો. હવે આપણે પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ આ 39, 40, 41, 42, 43 એ પાંચ ગાથાઓ ઉપર પ્રવચન આપ્યા, એના પ્રવચનના અંશનો આપણે થોડોક વિસ્તાર કરીને સમજીએ, એમાંથી કેટલાક અંશોને લઈએ અને એને આપણે એ સમજીએ. આખા પ્રવચનને તો આપણે બધાએ જાતે વાંચી લેવું જોઈએ, પણ કેટલીક વસ્તુ મને જે અગત્યની લાગી છે એમાંથી એ તરફ મારે તમારું લક્ષ દોરવું છે, એટલે એ વાતો આપણે લઈએ. તો પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, બે ભાગ પૂરા થયા, અહીંયા ત્રીજો ભાગ. કુલ પ્રવચન રત્નાકરના 11 ભાગ છે. એ રીતે 11 ભાગમાં આ બધું આખું સમયસારના ગુરુદેવના પ્રવચનો પરથી જે લખવામાં આવ્યું છે બધું એમાં આવી જાય છે. તો પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એની અંદર પાના નંબર 20, કોમ્પ્યુટરમાં પેજ નંબર 20 અને પુસ્તકમાં પાનું 8મું. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 8, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 20, એના ઉપર છે સમયસાર ગાથા 39 થી 43 ટીકા ઉપરનું પ્રવચન. એમાં અહીંયા તરત જ બીજો પેરેગ્રાફ કે જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે, જે શરૂઆત ટીકાની કરીને એ વાત અહીંયા પહેલા લીધી છે કે જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે, જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ ઉપલબ્ધિ થઈ શકે છે. અસાધારણ લક્ષણ કહ્યું છે ને જ્ઞાનને, જ્ઞાન અને સુખ આનંદ બેને લીધા છે. તો અહીંયા જ્ઞાન વિશે ગુરુદેવ કહે છે કે આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ એટલે ઉપલબ્ધિ એ જ્ઞાન દ્વારા જ થઈ શકે, બીજી કોઈ રીત નથી. જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન, સમ્યક જ્ઞાન. કયું જ્ઞાન? પુસ્તકના જ્ઞાનની વાત નથી. જ્ઞાન એટલે સ્વ સંવેદન જ્ઞાન, પોતાના સ્વરૂપનું સંવેદન, પોતાના સ્વરૂપને અનુભવવું, એ સમ્યક જ્ઞાન. અને એ સમ્યક જ્ઞાન વડે આત્માનો લાભ થઈ શકે, આત્માની પ્રાપ્તિ થઈ શકે, એની ઉપલબ્ધિ થઈ શકે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ નહીં જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુસકપણે વિમૂઢ થયા છે. એ મૂળ ટીકામાં એ વાત આવીને નપુસકપણે એની વાત કરી છે. દયાદાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિ શુભ રાગ જે પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્માને લાભ થાય એમ માનનારાઓને અહીં નપુસક કહ્યા છે. જેમ નપુસકને પ્રજા ન હોય તેમ શુભભાવથી ધર્મ માનનારને ધર્મની એટલે રત્નત્રયરૂપ ધર્મની પ્રજા ન હોય. શુભભાવથી ધર્મ થવાનું માનનારને ભગવાન આત્મા એનાથી ભિન્ન છે એવું ભાન નથી. ભગવાન આત્મા શુભભાવથી જુદો છે. શુભભાવ છે તે આત્માનો શાશ્વત ભાવ નથી, આત્માના સ્વરૂપનો ભાવ નથી, એ અન્ય ભાવ છે, એ જુદો ભાવ છે, એ ક્ષણિક યોગ્યતાને કારણે થતો ભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે, શુભ ભાવ છે. એટલે શુભભાવથી ધર્મ થવાનું માનવાવાળા ને સાચું વીર્ય ઉલસ્યું નથી, માટે એમને નપુસક રીતે વર્તે છે એમ કહેવામાં આવ્યું. તેથી તે શુભભાવમાંથી ખસીને તે શુદ્ધભાવમાં આવતો નથી. આ કારણે તે નામર્દ નપુસક પુરુષાર્થહીન છે. જો એ શુભભાવમાંથી ખસી અને શુદ્ધભાવ એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એમાં જો આવી જાય તો એ પુરુષાર્થ સહિત છે, એ વીર્ય સહિત છે, વીર્યવંત છે. પણ એમ નથી કરતો માટે એને નપુસક કહ્યો. શુભ અને અશુભ બંને ભાવ શુભાશુભ ભાવોથી ભિન્ન, એનાથી ભિન્ન પડી પોતાના જ્ઞાન સ્વભાવથી જે પોતાને જાણે અનુભવે એને મર્દ અને પુરુષ કહ્યો છે. પછી ભલે તે સ્ત્રીનો આત્મા હોય. સ્ત્રી તો ખરેખર શું છે? સ્ત્રી તો દેહ છે. આત્મા ક્યાં સ્ત્રી છે? આત્માને તો પુરુષપણું પણ નથી, સ્ત્રીપણું પણ નથી, નપુંસકપણું પણ નથી. આત્મા તો આત્મા કોણ છે? આત્મા તો શુભાશુભ ભાવોનો ઉચ્છેદક અનંત વીર્યનો સ્વામી છે. શુભાશુભ ભાવવાળો નહીં પણ શુદ્ધ ભાવ નાયક ભાવ અનંત વીર્યનો સ્વામી છે. એના પછી આપણે પાના નંબર 9 ઉપર લઈએ. કોમ્પ્યુટરમાં પેજ નંબર 21 અહીંયા પેરેગ્રાફ બીજો ત્રીજો અને ચોથો આપણે લઈશું. અહીંયા કહે છે કે શ્રી સમયસારજી પરિશિષ્ટમાં 47 શક્તિઓનું વર્ણન કરેલું છે. છેલ્લે આવશે પરિશિષ્ટની અંદર સમયસારમાં છેલ્લે 47 શક્તિનું વર્ણન આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને 47 શક્તિનું પરિશિષ્ટમાં વર્ણન કર્યું છે. બધી ગાથાઓ પૂરી થઈ જાય ત્યાર પછીથી ત્યાં એમ લીધું છે કે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. 47 શક્તિમાં એક વીર્ય નામની શક્તિ છે. જો 47 શક્તિ છે એમ નહીં, શક્તિ તો અનંત છે, પણ એટલા વર્ણન એટલા કરવામાં આવ્યા છે કે જેને સંજ્ઞા આપી શકાય, જેને નામ આપી શકાય, શબ્દમાં વર્ણવી શકાય. એટલે બાકી તો એ શક્તિ કહો કે ગુણ કહો, એ જે અનુભવમાં આવે છે એ બધાના કંઈ નામ નથી હોતું, બધાને માટે કોઈ સંજ્ઞા હોતી નથી. એટલે જેનું વર્ણન કરવામાં આવ્યું છે એ તો સંજ્ઞામાં આવી શકે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અનુભવમાં જે આવે છે એ બધું કોઈ વર્ણનમાં આવી શકે નહીં, શબ્દમાં નથી આવી શકતું. એટલે એમ ન માની લેવું કે શક્તિ 47 જ છે, એમ ન માની લેવું. આત્મામાં 47 જ શક્તિ છે એમ ન માની લેવું. અનંત શક્તિ છે ભાઈ, પણ એ બધું વર્ણનમાં નથી આવી શકતું એટલે અહીંયા 47 લેવામાં આવી છે. ઘણી બધી વર્ણનમાં ઘણી વસ્તુ નથી આવતી એટલે કે ન માનવું એમ નહીં. અહીંયા કહે છે કે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે, તે સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ છે. એટલે કે સ્વરૂપની રચનાનું કારણ એ વીર્ય છે. પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્ય શક્તિનું કાર્ય છે. પરંતુ સ્વરૂપની રચના કરવાના બદલે ખરેખર કરવું જોઈએ આ સ્વરૂપની રચના કરે એટલે પોતાનું જેવું સ્વરૂપ જે છે એવા સ્વરૂપને અનંતકાળ સુધી એ એમ જ રાખે છે. એ એનું વીર્ય છે, એ એનું સામર્થ્ય છે, એ એનું બળ છે. પણ એવું એ કરવાને બદલે જે દયાદાન વ્રત તપ કરુણા ઇત્યાદિ શુભભાવને રાગને રચે, એની રાગની રચના કરે, એવા શુભભાવની રચના કરે એને અહીં નપુસક કહ્યો છે. જે રાગભાવને રચે એ આત્માનું બળ નહીં, એ આત્માનું વીર્ય નહીં, એટલે એ નપુસકપણે વર્તી રહ્યો છે. આગળ કહે છે કે ભગવાન આત્મા અનંત બળ સ્વરૂપ વસ્તુ છે, એનો બળ ગુણ પરિણમીને નિર્મળતા પ્રગટાવે, સમ્યક દર્શન આદિ નિર્મળ નિશ્ચય રત્નત્રય પ્રગટાવે, એવું એનું સ્વરૂપ છે. પરંતુ કોઈ એમ કહે કે ભગવાનની સ્તુતિ વંદના સેવા પૂજા કરો, વ્રત આદિ પાળો તેથી આત્મલાભ થશે, તો એ એમ કહેનારા અને એમ માનનારા એ બધા શું માની રહ્યા છે? કે શુભ ભાવ દ્વારા આત્માની પ્રાપ્તિ થશે એવું માનનારા, શુભતા ભગવાનની સ્તુતિ વંદન સેવા પૂજા વ્રત આદિ એ બધું જે છે એટલે એનો અર્થ કે શુભ ભાવ દ્વારા એમ માને છે કે એના દ્વારા આત્માની પ્રાપ્તિ થાય એવું કહેનારા અને એવું માનનારા એ બધા વીર્યગુણને જાણતા નથી અને તેથી આત્માને પણ જાણતા નથી. બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા. શુભભાવ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય એવું કહેનારા અને એવું માનનારા એ ખરેખર તો આત્માના વીર્યગુણને જાણતા નથી અને તેથી આત્માને પણ જાણતા નથી. જો બરાબર વધારે સ્પષ્ટતા કરી છે અહીંયા આગળ કે ભાઈ જ્ઞાન અને શુદ્ધતા જેનો સ્વભાવ છે, કોનો સ્વભાવ છે? આત્માનો. જ્ઞાન અને શુદ્ધતા જેનો સ્વભાવ છે એવા નિર્મળ આનંદ પ્રભુ આત્માના લક્ષે, એટલે નિર્મળાનંદ પ્રભુ આત્માના લક્ષે જે નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિર્મળ શુદ્ધ જ્ઞાનના પરિણમન થાય તે વડે જણાય એવી આત્મા વસ્તુ છે. જ્ઞાન સ્વભાવી છે, શુદ્ધ છે, તો પછી એ આત્મા જણાય કેવી રીતે? જ્ઞાન સ્વભાવી હોય તો એ વિકાર દ્વારા કેવી રીતે જણાય? અન્ય ભાવ દ્વારા કેવી રીતે જણાય? પોતાનું જેવું જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન દ્વારા જણાય, એટલે પોતે સ્વરૂપનું જ્ઞાન કરે તો એમાં એને જણાય. એ સ્વરૂપનું જ્ઞાન એટલે શું? સ્વરૂપનું સંવેદન, એટલે સંવેદન રૂપે વિકાર વિનાનું જો એનું શુદ્ધ નિર્મળ જ્ઞાન હોય એવું એ જ્ઞાન રૂપે એનું પરિણમન થાય તો એમાં એને આત્મા જણાય. પેલા શુભભાવ છે, એ શુભભાવ તો ક્યાં પોતાનું સંવેદન છે? સ્વરૂપનું સંવેદન નથી. શુભભાવ જે છે એ તો પરના લક્ષે થતા એ વખતના ક્ષણિક ભાવો છે, એમાં ક્યાંથી આત્મા જણાય? એમાં ક્યાંથી આત્માનો અનુભવ થાય? કેટલું બધું સ્પષ્ટ અહીંયા કહ્યું છે ગુરુદેવે, બહુ સરસ સમજાવ્યું છે. જ્ઞાન અને શુદ્ધતા એ આત્માનો સ્વભાવ છે અને એવા નિર્મળ આનંદ પ્રભુ આત્માના લક્ષે, એના જ લક્ષે, એ આત્માનું લક્ષ કરી અને જો નિર્વિકાર વિકાર વિનાનું સ્વરૂપનું સંવેદન એવું નિર્મળ શુદ્ધ જ્ઞાન રૂપ પરિણમન થાય તો તે વડે એ આત્મા જણાય એવો આત્મા છે, બીજી કોઈ રીતે જણાય એવો નથી. એટલે પેલા શુભભાવમાં આત્મા આવે નહીં, શુભભાવ કરતા કરતા આત્મા સુધી પહોંચાય નહીં, સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં, નિજરા થાય નહીં, કોઈપણ શુભભાવથી નિજરા થઈ જાય એમ બને નહીં, નવા બંધ પડે, શુભના બંધ બને, પુણ્યના બંધ પડે. પણ બંધ એ શું છે? બંધાવવાનું છે. બંધ એટલે બંધાવવું, એટલે ભવ કરવો પડે, ભવ રહિત ન થવાય. શુભભાવથી ભવ રહિત ન થવાય, બીજો ભવ કરવો પડે. પુણ્ય માટે ભોગવવા માટે ભવ તો કરવો જ પડશે. અશુભથી બચવા માટે શુભભાવ આવે, પણ અશુભથી બચ્યા કરવાનું કે શુદ્ધમાં જવાનું? હે, અશુભથી બચવા માટે શુભભાવ આવે એ વાત બરાબર છે, અશુભમાં તો જવું જ નથી, પણ પછી શુભમાં જ રહી જવાનું, રોકાઈ જવાનું કે શુદ્ધમાં જવાનું? શુદ્ધમાં જવું છે ને, તો શુદ્ધનો જ પુરુષાર્થ ઉપાડીએ, એટલે સ્વાભાવિક રીતે કદાચ ત્યાંથી શુદ્ધમાંથી ચલિત થઈ જવાય તો શુભમાં આવશે,
પણ અશુદ્ધમાં તો જવાશે જ નહીં.
જો પુરુષાર્થ આપણે શુદ્ધનો જ રાખીએ, કાયમ શુદ્ધનો જ પુરુષાર્થ ઉપાડીએ, શુદ્ધ તરફનું લક્ષ કરીએ, તો ત્યાંથી ચલિત થવાય, ત્યાંથી ચ્યુત થવાય, તો ક્યાં જવાય? શુભમાં. તો અશુભમાં જવાનો પ્રશ્ન થશે જ નહીં, કેમ કે આપણી દ્રષ્ટિ શુદ્ધ તરફ રહી છે. હંમેશા શુદ્ધની જ દ્રષ્ટિ રાખીને આખો પુરુષાર્થ કરીએ, આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ, સ્વાધ્યાય કરીએ, મનોમંથન કરીએ, નિર્વિકલ્પતાનો અભ્યાસ કરીએ, એમાં હું નાયક છું, નાયક છું એવું રટણ સહિત આપણે શાંત ચિત્તે બેસીએ, આ બધું જે કંઈ કરીએ છીએ અને જે માન્યતા છે એને દ્રઢ કરતા જઈએ, વારંવાર વારંવાર એનું જ રટણ થાય, એ બધું જે થાય એ બધો શુદ્ધ માટેનો જે પુરુષાર્થ, એ કરતા જો બહાર ક્યાંક બીજો વિચાર આવશે તો કેવો આવશે? શુભ આવશે. પણ અશુભ અશુભ તો નહીં જ આવે. પણ જે માત્ર એમ કે બસ અત્યારે પૂજા કરીને પછી મારે ધંધા ઉપર જવું છે એવો જો વિચાર કરતો હશે એટલો શુભનો, તો એનું શુભે સાચું નહીં ઠરે. કે આજે મારે એકાસનું કરવું છે ને પછી એકાસનું કર્યું ને બાકી આખો દિવસમાં કંઈ કરતા કંઈ બીજું કામ એ કરતો નથી, એટલે ધર્મ સંબંધીનું કે શાસ્ત્ર વાંચન નથી કરતો, સામાયિક નથી કરતો, પ્રતિક્રમણ નથી કરતો, કંઈ કરતો નથી, બે ત્રણ કલાક એ સ્વાધ્યાય પણ નથી કરતો, તો પછી એવો એકાસનું કરીને શું કરે છે? કંઈ કરતો નથી. એટલે એવા બધા વ્રત તપ આ તે બધા જે કરવામાં આવે છે અને જેમાં આત્મા વિશેનો વિચાર જ ન હોય, માત્ર શુભ ભાવ જ એકલો હોય, એથી બંધ પડે પણ એમાં આત્મામાં જવાય નહીં. હું તો આ વાત છે એટલે એ વાતને અહીંયા વધારે સ્પષ્ટ કરીને ગુરુદેવ સમજાવી છે કે પરંતુ અન્ય કોઈપણ સાધન, વ્રત, તપ, પૂજા, ભક્તિ કે વ્યવહાર રત્નત્રયના સાધન વડે આત્મા જણાય એવી એ ચીજ નથી. નિશ્ચય રત્નત્રય જે પ્રગટ થાય છે તે સ્વભાવના બળના પુરુષાર્થ તે પ્રગટ થાય છે. અંદરમાંથી જોર આવે, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે ત્યારે જોર આવે કે હું શુદ્ધ છું, શુદ્ધ શુદ્ધ છું, એવી પોતાને લગની લાગી હોય અને એ સિવાય બીજી વાતમાં રસ ન પડે એવું જ્યારે થાય તો બળ અંદરમાંથી આવે. બાકી વ્યવહાર રત્નત્રય છે એટલે એમાંથી પ્રગટ થાય એમ બને નહીં. અહીંયા પ્રશ્ન કર્યો છે કે પરમાત્મ પ્રકાશ, દ્રવ્ય સંગ્રહ ઇત્યાદિ શાસ્ત્રોમાં આવે છે ને કે વ્યવહાર સાધન છે? એનું સમાધાન ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ભાઈ એ તો નિશ્ચય પ્રગટ થાય, નિશ્ચય પ્રગટ થાય એટલે જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે બાહ્ય નિમિત્ત શું છે, એ વખતે બાહ્યમાં શું નિમિત્ત હતું એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. કરણ એટલે સાધન નામનો આત્મામાં એક ગુણ છે. કરણ નામનો એક ગુણ છે, સાધન, કરણનો અર્થ થાય સાધન, નામનો આત્મામાં એક ગુણ છે. આ ગુણ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન છે. આત્મા પોતે જ સાધન છે નિર્મળ ભાવ એ ગુણ વડે. તેથી અંતર્મુખ થઈ નિજ સ્વભાવને સાધનપણે ગ્રહણ કરી, પોતાનો સ્વભાવ, કયો સ્વભાવ? જ્ઞાન સ્વભાવ. એ જ્ઞાન સ્વભાવ છે એને પોતે સાધન તરીકે રાખી અને જો પુરુષાર્થ કરે તો એની પ્રાપ્તિ થાય. નિશ્ચય રત્નત્ર એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની પ્રાપ્તિ થાય, એ પ્રગટ થાય. તેથી અંતર્મુખ થઈ નિજ સ્વભાવને સાધનપણે ગ્રહણ કરી પરિણમતા જે નિર્મળ નિશ્ચય રત્નત્રયની પર્યાય પ્રગટ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પર્યાય પ્રગટ થાય, એ સાધન એ ગુણનું કાર્ય છે. કયા ગુણનું? કરણ નામના ગુણનું કાર્ય છે, વ્યવહાર રત્નત્રયનું કાર્ય નથી. વ્યવહાર રત્નત્રય તો ઉપચારથી સાધન કહેવા માત્ર છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ નિમિત્ત કારણ આપણે કહીએ, કહેવા માત્ર કહેવાય. ખરેખર તો એ નિમિત્ત કારણ છે, મૂળ કારણ તો એનું પોતાનું ઉપાદાન અને એમાં એ જ્ઞાન સ્વભાવ દ્વારા એની પ્રાપ્તિ કરે છે, એ સાધન છે. ઉપાદાન એનું પોતાનું છે, એ વખતે નિમિત્ત તરીકે આ હોય છે. અને સાધનમાં જે વ્યવહારની વાત કરવામાં આવી, વ્યવહાર સાધન, પૂજા ભક્તિ વિનય વગેરેની જે વાત કરવામાં આવી, તો એ વખતે એ હતું, જ્યારે બહારમાં એ વખતે એવું જ હતું, વ્રત તપ વગેરે જે કંઈ છે એ બહારમાં એ વખતે એવું હતું. પણ મૂળ સાધન શું હતું? એનું જ્ઞાન સ્વભાવ એ મૂળ સાધન હતું અને એ વખતે બહારમાં એ આ બધી વ્રત તપ આદિની ક્રિયા વગેરે હતું. એટલે એ વ્યવહાર ને ઉપચાર આપવામાં આવ્યો, એને એ ઉપચારથી કહેવામાં આવ્યું. એટલે આ બધા પરમાત્મ પ્રકાશ, દ્રવ્ય સંગ્રહ ઇત્યાદિ શાસ્ત્રમાં વ્યવહારને સાધન એ રીતે ઉપચારથી કહેવામાં આવ્યું છે. હવે એના પછી પાના નંબર 10 ઉપર અહીંયા આપણે બીજો અને ત્રીજો પેરેગ્રાફ આપણે લઈએ. પાનું 10 કોમ્પ્યુટરમાં પેજ નંબર 22 એમાં કહે છે કે તે અજ્ઞાનીઓ એમ કહે છે કે સ્વભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. જો કેટલાક લોકો માને છે ને, અને આવું તો ઘણા લોકો કહે છે, કેટલાય લોકો એવી સલાહ આપે છે, એવા ગુરુ મળે છે કે જે એવી વાત કરતા હોય કે ભાઈ શુદ્ધભાવ કરો, અત્યારે તો શુદ્ધભાવ જ થાય, શુદ્ધભાવ હોય નહીં, એમાં જોજો જતાની નિશ્ચયની વાતો રહેવા દો, તમારું બધું બગડશે, બાવાના બે બગડશે, કંઈ નહીં થાય, શુદ્ધ થશે નહીં, આવી બધી વાતો કરે છે. ભારતમાં અમે રહીએ એટલે અમને ખ્યાલ છે કે નિશ્ચયની વાત તમે હમણાં રહેવા દો, કોઈ ભલા માણસ આ નિશ્ચયની વાત હમણાં રહેવા દો એમ એ ગુરુએ આપણને કહી દીધું, તો જો એને માનીએ તો પછી આપણે નિશ્ચયની વાત કરવી ક્યારે? જયારે જઈએ ત્યારે એ તો એમ જ કહે છે કે નિશ્ચયની વાત હમણાં રહેવા દો, તમે આમ કરો. કેટલાક દિગંબર મુનિ પણ એમ કહે છે કે અત્યારે તો વર્તમાનમાં તો પંચમ કાળમાં શુદ્ધભાવ જ હોય, આ બધું બરાબર નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે. અને કેટલા લોકો એમ જ સલાહ આપે છે કે પહેલા શુભ કરો, શુભમાંથી પછી આગળ વધીને શુદ્ધમાં જવાશે. એટલે એ વાત અહીંયા લીધી છે કે તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલા અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય એમ તેઓ કહે છે. હવે એ લોકો જે કહે છે એની વાત કરી. હવે ગુરુદેવ શું સમજાવે છે જુઓ. પણ ભાઈ એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વિતરાગપણામાં જવાય? રાગથી કદી વિતરાગપણામાં જવાય? રાગ શું છે? રાગ દ્વેષ શું છે? કસાયો છે. તો કસાય દ્વારા અકસાય દશા થાય? રાગથી કદી વિતરાગપણામાં જવાય? વિતરાગી દશામાં શું હોય? અકસાય છે. અને રાગ છે તો કસાય છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભમાં જે ચાર આપણે લઈએ છીએ એ બધા કસાય, એના દ્વારા વિતરાગી થવાય? ગુરુદેવે પ્રશ્ન પૂછ્યો છે. રાગથી કદી વિતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા તરફ, રાગ દશાની દિશા પર તરફ છે. રાગ જે છે એની દિશા બીજા તરફ પર તરફ છે, પરનું લક્ષ કરાવે છે રાગ. અને વિતરાગ દશાની દિશા સ્વ તરફ છે. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. વિતરાગી દશા એની દિશા જુદી છે અને રાગ એની દિશા જુદી છે. બંને વિરુદ્ધ દિશા છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? એટલે કે પેલા રાગને શુભભાવ છે એને પછી શુદ્ધભાવની નિસરણી કઈ રીતે કહી શકાય? બંને વસ્તુ જુદી છે. એટલે પર તરફ ડગ માંડતા માંડતા સોમાં કેવી રીતે જવાય? રાગ જે છે એ પરના લક્ષ્ય થાય છે, તો પર તરફ ડગલા માંડતા, પર તરફ સ્ટેપ લેતા આગળ વધતા 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 સ્વ તરફ જવાશે કે પર તરફ જવાશે? પર તરફ જતા જતા પર તરફ જ જવાય કે સ્વ તરફ જવાય? ગુરુદેવે પ્રશ્ન પૂછ્યો છે કે પર તરફ ડગ માંડતા માંડતા સ્વમાં કેમ જવાય? ન જવાય. શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે, એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્ત રૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી કહ્યું છે. એના પછીના પેરેગ્રાફમાં શુભભાવથી ધર્મ મનાવે તે શાસ્ત્ર યથાર્થ નથી. એટલે જે એમ શાસ્ત્ર કહેતા હોય કે શુભભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, એ બરાબર નથી. કુંકુંદાચાર્ય દેવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય, વસ્ત્ર સહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્ર સહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચ મહાવ્રતના પરિણામથી નિજરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહે, તે શાસ્ત્ર જૈન શાસ્ત્ર નથી, તે વિતરાગ શાસન નથી, આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યા દર્શન છે. જો આ જરા અઘરું પડે, કડક લાગે, આપણને એમ લાગે કે આવી વાત, જેમ છે તેમ સ્પષ્ટ વાત કરી છે. આવી બધી જે વાત જેમાં જે શાસ્ત્રમાં આવતી હોય એ બધા શાસ્ત્રો જે છે એ વિતરાગના શાસ્ત્રો નહીં, એટલે તીર્થંકર ભગવાનની વાણીમાંથી, જીનવાણીમાંથી આવેલા એ નથી, એ કલ્પનાથી લખાયેલા શાસ્ત્રો છે એમ ગુરુદેવે વારંવાર સમજાવ્યું છે. સાચા શાસ્ત્રો કયા છે? જે તીર્થંકર ભગવાનની વાણીમાંથી, જે ઓમકાર ધ્વનિમાંથી જે જ્ઞાન આવ્યું, એમાંથી જે ગણધરોએ રચના કરી છે, અને પછી એનામાંથી જે શાસ્ત્રો લખાયા છે એ બધા અનુભવ સહિત લખાયા છે, એ શાસ્ત્રો સાચા છે અને એમાં આવી વાત હોતી નથી. પરિગ્રહ સહિત મુનિપણું હોય જ નહીં, પરિગ્રહ સહિત મુનિપણું હોય જ નહીં, કોઈ પણ પરિગ્રહ ન હોય, વસ્ત્રનો કે પાત્રનો કોઈ પરિગ્રહ મુનિને હોય જ નહીં. કેમ કે એ મુનિ જે દશા જે છે એ તો પંચ પરમેષ્ટિની દશા છે. સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન અને એના પછી નીચે એ એવા જ છે. માત્ર ફેર કેટલો રહ્યો છે કે એમને જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું બાકી છે, બાકી તો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ તો કરી જ રહ્યા છે. જેમ સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને પૂર્ણપણે કર્મથી રહિત થયા છે, શરીર રહિત થયા છે, અને તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન છે એ શરીર સાથે છે છતાં પણ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને એવા પોતાના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે, હવ્યા બાદ સુખનો અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે, એવી દશા વર્તે છે. અને એનાથી નીચે આ મુનિ છે, કે પછી ગણધર હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ હોય, એ બધા એ મુનિ, એ સાધુ, એમનું પદ કેવું છે કે અત્યારે પોતે સ્વરૂપમાં જાય છે અને પછી બહાર આવે છે એવી દશા છે. અને જ્યારે એ સ્વરૂપમાં સ્થિર થઈ જશે તો ગુણસ્થાન આઠમું નવમું દસમું શ્રેણી ચડી જશે અને બારમે કેવળ જ્ઞાન પ્રગટ કરશે, બારમે જશે અને ત્યાંથી પછી કેવળ જ્ઞાન પ્રગટ કરશે, તેરમે આવશે. એટલે એમાં અને અરિહંત ભગવાનમાં ફેર ઘણો નથી. આજે જે મુનિ આપણને એમ દેખાતા હોય કે આ મુનિ વારંવાર ધ્યાનમાં બેસી જાય છે, પાછા બહાર આવે છે, ધ્યાનમાં હોય છે, સાતમે છઠ્ઠે છે, એ કાલે જઈએ તો એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા હોય. એટલે એ બિંબ જે છે એ આખું એ કેવું છે, એ પદ કેવું છે, એ તીર્થંકર ભગવાન જેવું જ છે, કેવળી ભગવાન જેવું જ છે, એ નગ્ન દિગંબર એવું જ હોય, એમાં બીજું કંઈ હોય જ નહીં. પરિગ્રહ સહિત હોય તો પછી એ પોતે શ્રેણી ચડે ક્યાંથી, એ વાત હોય જ નહીં. તો આ બધી વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે આપણને, બહુ સરસ રીતે સ્પષ્ટતાઓ કરી છે. ઘણી ઘણી સ્પષ્ટતાઓ ઘણી વાર ઘણી વખત ઘણા પ્રવચનોમાં કરવામાં આવી છે. આપણને ન સમજાય, ગળે વાત ના ઉતરે તો એમ રાખવું કે મને નથી સમજાતું, પણ શંકા ન કરવી. આ શંકા જરૂરથી થાય, એને સમજવા માટે ફરીથી પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો. આપણી સાથે રહેલા બીજા જે સ્વાધ્યાયી છે એમની સાથે ચર્ચા કરવી, સત્સંગ કરવો, માર્ગદર્શકને પૂછવું, ફરીથી શાસ્ત્ર વાંચવા, અને એવા જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય તો એમની પાસેથી સમજવું, પણ સમજ્યા વગર એનો વિરોધ નહીં કરવો, શંકા નહીં કરવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મહત્વની વાતો આમાંથી લઈ લીધી છે. બાકી આઠ પ્રકાર કઈ રીતે છે એનું વર્ણન પછી ગુરુદેવે બહુ વધારે આગળ વિસ્તાર કરીને કર્યું છે, એમાંથી થોડું આવતી વખતે લઈશું અને પછી આગળની ગાથા આપણે કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.